એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે 20મી સદીના આયરિશ સાહિત્યના એક કહી શકાય કે બહુ જ અનોખા અને પ્રાયોગિક લેખક ફ્લેન ઓબ્રાયન, એમની એક ખાસ કૃતિની વાત કરવાના છીએ, એટ સ્વિમ ટુ બર્ડ્સ.
હા, નમસ્કાર. ફ્લેન ઓબ્રાયન એટલે આમ તો જેમ્સ જોઈસ અને સેમ્યુએલ બેકેટ જેવા મોટા નામોના સમકાલીન, પણ એમની શૈલી એકદમ હટકે.
બિલકુલ, એમનું સાચું નામ તો બ્રાયન ઓનોલન હતું, પણ એમની ઓળખ આ ફ્લેન ઓબ્રાયન તરીકે વધુ. અને એમની ખાસિયત એટલે પેલું મેટાફિક્શન.
હા, મેટાફિક્શન એટલે કે વાર્તાની અંદર વાર્તા, અને સાથે તીવ્ર વ્યંગ અને ભાષાના અદ્ભુત પ્રયોગો. એ ખરેખર બેવડું જીવન જીવતા હતા, ખબર? દિવસે સરકારી નોકરી, ડબલિનમાં સિવિલ સર્વન્ટ,
અને રાત્રે લેખક.
બરાબર. અને એમનું બીજું એક ઉપનામ હતું માઇલ્સના ગોપાલિન. એ નામથી એમની કોલમ આવતી ક્રુસ્કિન લોન, એ પણ બહુ લોકપ્રિય હતી.
અચ્છા, અને આ નવલકથા એટ સ્વિમ ટુ બર્ડ્સ એ 1939માં આવી, પણ શરૂઆતમાં એને બહુ સફળતા ન મળી, એમને?
હા, કારણ કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, લંડનમાં બોમ્બ મારો થયો, અને ઘણી બધી નકોલો નાશ પામી ગઈ, એટલે વ્યાવસાયિક રીતે તો એ નિષ્ફળ ગઈ શરૂઆતમાં.
પણ સાહિત્યકારોએ તો એને વખાણી હતી, ગ્રેહમ ગ્રીન, ડાયલન થોમસ,
અને ખુદ જેમ્સ જોઈસે પણ. એ બહુ મોટી વાત કહેવાય. પછી તો છેક 1960ના દાયકામાં એને ફરીથી ઓળખ મળી પોસ્ટ મોડર્ન સાહિત્યના એક મહત્વના પુસ્તક તરીકે.
અને આનું શીર્ષક પણ રસપ્રદ છે, એટ સ્વિમ ટુ બર્ડ્સ.
એક જૂનું આયરિશ સ્થળ છે સ્નેમ દા એન, અને એનો સંબંધ રાજા સ્વીની સાથે છે, જે આ વાર્તાનું એક પાત્ર પણ છે. એટલે શીર્ષક પણ ઘણું ગર્ભિત છે.
જે આ નવલકથાને નથી જાણતા એમના માટે કહીએ તો આ કોઈ સીધી સાધી વાર્તા નથી. એમાં શું છે ખરેખર?
એમાં કોઈ એક મુખ્ય કથાનક નથી. એ તો જાણે પેલી રશિયન ડોલ્સ આવે ને, એકની અંદર બીજી, બીજીની અંદર ત્રીજી, એમ વાર્તાઓની ગૂંથણી છે, એક જાળું છે.
અને સૌથી નવાઈની વાત તો એ છે કે અહીં પાત્રો જ બળવો કરે છે.
હા,
પોતાના લેખક સામે જ.
આ આખી વાત જ બહુ અનોખી છે.
એટલે આને સમજવું એ થોડું કપરું તો હશે જ.
કપરું અને મજાનું પણ, એક બૌદ્ધિક કસરત જેવું. તો આજે આપણે આ જટિલ રચનાને થોડી ઉકેલવાનો પ્રયત્ન કરીશું. એના પાત્રો, એના વિષયો, અને ઓબ્રાયન સાહિત્ય અને આયરિશ ઓળખ વિશે શું કહેવા માંગે છે એ સમજવાની કોશિશ કરીશું.
ચાલો ત્યારે શરૂઆત ક્યાંથી થાય છે? સૌથી બહારનું લેયર કયું છે?
સૌથી બહારના વર્તુળમાં આપણને મળે છે ડબલિન યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી. નામ નથી આપ્યું એનું. આળસુ છે, પોતાને બહુ મોટો બુદ્ધિજીવી માને છે,
અને મોટાભાગનો સમય પથારીમાં.
હા, બસ પથારીમાં પડ્યા રહેવાનું, થોડું લખવાનું, ને મિત્રો સાથે પબમાં જવાનું. એના મિત્રો છે બ્રિન્ઝલી અને કેલી. એમની સાથે ફિલોસોફિકલ ગપ્પા મારવાના, અભ્યાસ તો બાજુ પર જ.
અને એના કાકા સાથે એના સંવાદો પણ છે ને?
હા, એના કાકા બહુ કડક અને રૂઢિચુસ્ત છે. એ બંને વચ્ચેના સંવાદો બહુ રમૂજી છે, અને એના દ્વારા ઓબ્રાયન એ સમયના આયરિશ મધ્યમ વર્ગના મૂલ્યો પર કટાક્ષ કરે છે.
પણ આ વિદ્યાર્થીનો પોતાનો એક સાહિત્યક સિદ્ધાંત છે,
જે આખી નવલકથાનો આધાર બને છે.
બરાબર. એ એવું માને છે કે નવલકથાના પાત્રો લેખકની કઠપૂતળી જેવા ન હોવા જોઈએ, એમને પોતાની મરજી, પોતાનું જીવન હોવું જોઈએ,
એમને સ્વતંત્રતા મળવી જોઈએ.
હા, સ્વતંત્ર ઈચ્છા. અને એટલું જ નહીં, એ તો એમ પણ કહે છે કે સારા પાત્રોને ફરી ફરીને વાપરી શકાય, જેમ નાટકમાં કલાકારો અલગ અલગ રોલ કરે ને,
એમ. આ વિચાર જ એ સમય માટે બહુ નવો હતો.
અને આ જ વિચાર સાથે એ પોતે એક નવલકથા લખવાનું શરૂ કરે છે.
હા, અને એની નવલકથામાં એ એક લેખકનું પાત્ર ઊભું કરે છે, જેનું નામ છે ડર્મોટ ટ્રેલિસ.
ઓકે, તો હવે આપણે આ બીજા સ્તરમાં પ્રવેશ્યા. ડર્મોટ ટ્રેલિસ કોણ છે આ ભાઈ?
ડર્મોટ ટ્રેલિસ એક પબનો માલિક છે, અને આમ તો સાવ સાધારણ કક્ષાનો લેખક. એવો દાવો કરે છે કે પોતે સમાજ સુધારવા માટે, નૈતિક બોધ આપવા માટે વાર્તાઓ લખે છે.
પણ પોતે કેટલો નૈતિક છે એ સવાલ છે.
બિલકુલ, એનું પોતાનું ચારિત્ર જ શંકાના દાયરામાં છે, અને એ પોતાની વાર્તા માટે જાત જાતના પાત્રો ભેગા કરે છે,
જાણે કાસ્ટિંગ કરતો હોય. પાત્રો
કેટલાક તો સીધા આયરિશ પૌરાણિક કથાઓમાંથી ઉઠાવે છે, જેમ કે પેલો મહાન યોદ્ધા ફિન મિખુલ,
અને રાજા સ્વીની જેને શ્રાપ મળ્યો હતો.
અચ્છા, પૌરાણિક કથાઓના પાત્રો?
હા, અને કેટલાક લોકકથાઓમાંથી લે છે, જેમ કે પૂકા મેકફેલીમી, જે એક તોફાની આત્મા જેવો છે, અને કેટલાક પોતે બનાવે છે, જેમ કે જ્હોન ફરિસ્કી, જેને એ વિલન બનાવવા માંગે છે.
એટલે મિથોલોજી, ફોકલોર અને એની પોતાની કલ્પનાનું મિશ્રણ. ગજબ.
હા, અને આ બધાને એ પોતાની વાર્તામાં ફિટ કરે છે.
પણ આ બધા પાત્રો, ખાસ કરીને પૌરાણિક પાત્રો, એમને કાબૂમાં કેવી રીતે રાખે છે? કંઈક વિચિત્ર રીત છે ને એની?
હા, એ બહુ ક્રૂર કહી શકાય એવી રીત છે. જ્યારે ને કોઈ પાત્રની જરૂર ન હોય ત્યારે શું કરે ખબર છે? એમને પોતાની હોટેલમાં બંધક બનાવી દે.
બંધક?
હા, અને એમને શક્તિશાળી શામક દવાઓ એટલે કે સેડેટિવ્સ આપીને બેભાન રાખે, જેથી એ લોકો કશું કરી ન શકે.
બાપરે, આ તો લેખકનો અત્યાચાર કહેવાય.
ચોક્કસ, આ લેખીય સત્તાનો એકદમ ચરમસીમાનો ઉપયોગ છે. સર્જક પોતાની સૃષ્ટિને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માંગે છે, પાત્રો જાણે એના ગુલામ.
અને અહીંથી જ પેલી વાસ્તવિકતા અને કલ્પનાની ભેળસેળ વધારે ઘેરી બને છે. આ પૌરાણિક પાત્રો આ ટ્રેલિસની દુનિયામાં કેવા લાગે છે? જેમ કે ફિન મેકુલ.
એ જ તો ખરી મજા છે અને કટાક્ષ પણ. ફિન મેકુલ, જે આયર્લેન્ડનો કેટલો મોટો પૌરાણિક હીરો ગણાય, એ અહીં ટ્રેલિસની હોટેલમાં રહે છે અને પોતાના પગારની અને રહેવાની સગવડોની ફરિયાદો કરતો જોવા મળે છે.
શું વાત કરો છો? મહાન યોદ્ધો અને પગારની ચિંતા?
હા, જાણે કોઈ સામાન્ય અસંતુષ્ટ કર્મચારી હોય એમ. એ પોતાના ભૂતકાળના પરાક્રમોની મોટી મોટી વાતો કરે છે, પણ આજના જમાનાની તુચ્છ બાબતોમાં એ બધું હાસ્યાસ્પદ લાગે છે. એ એની ટ્રેજેડી પણ છે.
ભૂતકાળનું ગૌરવ અને વર્તમાનની વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ. અને પેલો રાજા સ્વીની, એનું શું?
રાજા સ્વીનીનું પાત્ર બહુ કરુણતા ભર્યું છે. એને શ્રાપ મળેલો કે એ પક્ષી બનીને ઝાડ પર ભટકતો રહે. નવલકથામાં એની વેદના અને પ્રકૃતિ માટેનો એનો પ્રેમ વ્યક્ત કરતી કવિતાઓ મૂકવામાં આવી છે.
ઓહ, કવિતાઓ પણ છે?
હા, અને એ કવિતાઓ ખરેખર મધ્યયુગીન આઈરિશ કવિતાના બહુ સુંદર અનુવાદો છે. આખી નવલકથાનો જે વ્યંગ્યાત્મક અને બૌદ્ધિક ટોન છે, એની વચ્ચે આ કવિતાઓ એકદમ અલગ ધરી આવે છે. ઊંડી ઉદાસી અને સુંદરતાનો અનુભવ કરાવે છે.
એટલે વ્યંગની સાથે કરુણા પણ છે. અને ત્રીજો પેલો પૂકા મેકફેલીમી, એ કોણ છે?
પૂકા મેકફેલીમી આઈરિશ લોકકથાઓમાંથી આવેલું પાત્ર છે. એક તોફાની, થોડો શૈતાની કહી શકાય એવો, પણ રમતિયાળ જીવ. અહીં એ જાણે લેખકના નિયંત્રણમાંથી છટકી ગયેલી બેલગામ કલ્પના અને અરાજકતાનું પ્રતીક છે. એ થોડો ચાલાક પણ છે, કાયદાની ભાષા જાણે છે.
અચ્છા, એટલે આ બધા પાત્રો ટ્રેલિસના નિયંત્રણમાં છે, પણ અંદરથી તો અસંતુષ્ટ છે. તો બળવાની ચિંગારી ક્યાંથી પ્રગટે છે?
ધીમે ધીમે આ પાત્રોમાં સેલ્ફ અવેરનેસ આવે છે. એમને સમજાય છે કે તેઓ એક નબળા લેખકની ખરાબ વાર્તાના કેદીઓ છે. ટ્રેલિસનું વર્તન પણ એમને નથી ગમતું, પણ ખરી આગ ત્યારે લાગે છે જ્યારે ટ્રેલિસ હદ વટાવી દે છે.
શું કરે છે?
એ પોતાની જ એક સ્ત્રી પાત્ર, જેનું નામ શીલા લેમોન્ટ છે, એના પર જાદુઈ રીતે શારીરિક હુમલો કરે છે.
શું લેખક પોતાના પાત્ર પર?
હા, અને આ ઘટનાના પરિણામે એક પુત્રનો જન્મ થાય છે, ઓર્લિક ટ્રેલિસ.
ઓર્લિક ટ્રેલિસ?
પણ આ ઓર્લે કોઈ સામાન્ય બાળકની જેમ નથી જન્મતો. એ સીધો જ યુવાન તરીકે જન્મે છે, અને એના પિતા એટલે કે ડર્મોટ ટ્રેલિસ કરતાં ઘણો વધારે પ્રતિભાશાળી લેખક છે, અને એના મનમાં પિતા માટે બદલાની ભાવના છે.
ઓહો, એટલે સર્જન જ સર્જકની સામે પડકાર બનીને ઊભું રહી ગયો.
બરાબર. અને આ ઘટના બીજા પાત્રોને પણ હિંમત આપે છે. પેલો જ્હોન ફરિસ્કી, જેને ટ્રેલિસે વિલન બનવા માટે બનાવ્યો હતો,
હા,
એનામાં પણ અંતરાત્મા જાગે છે. એને વિલન નથી બનવું, એને તો શાંતિથી સામાન્ય માણસની જેમ જીવવું છે, અને આ ઈચ્છા એને પાત્રોના બળવાનો નેતા બનાવી દે છે.
એટલે હવે ટ્રેલિસની બાજી ઉલટી પડવા માંડી.
હા, એની સૃષ્ટિ એના હાથમાંથી સરકી રહી છે.
અને પછી શું થાય છે? એ બળવો કેવો હોય છે?
પછી તો પાત્રો લાગ જોઈને ટ્રેલિસ જ્યારે સૂતો હોય છે ત્યારે એને એની જ બનાવેલી દવાઓ પીવડાવી દે છે.
વાહ,
એની જ દવાથી એને બેભાન કરી દીધો.
હા, એટલે હવે લેખક પોતે જ પાત્ર બની ગયો, કેદી બની ગયો. સત્તાનું આખું સમીકરણ પલટાઈ ગયું. અને પેલો પુત્ર ઓર્લિક ટ્રેલિસ, એ હવે પોતાના પિતા વિશે એક નવી નવલકથા લખવાનું શરૂ કરે છે.
અદ્ભુત. લેખક હવે વાર્તાનો વિષય બની ગયો. અને ઓર્લિકની વાર્તામાં શું થાય છે ટ્રેલિસનું?
ઓર્લિકની નવલકથામાં ટ્રેલિસ એકદમ લાચાર પાત્ર છે. એના પર મુકદ્દમો ચલાવવામાં આવે છે. અને કોણ ચલાવે છે ખબર છે? એના જ બનાવેલા પાત્રો.
એના પાત્રો જ એને જજ બની ગયા.
હા, અને આ મુકદ્દમો પણ એટલો જ વિચિત્ર અને હાસ્યાસ્પદ છે. ફરિયાદી કોણ બને છે ખબર છે? પેલો પુકા મેકફેલેમી,
પેલો તોફાની આત્મા જે કાયદો જાણે છે. હા, એ પોતાની કાયદાકીય ભાષાની જાણકારીનો ઉપયોગ કરીને ટ્રેલિસ પર આરોપો મૂકે છે. અને બચાવ પક્ષનો વકીલ કોણ? એક ગુડ ફેરી નામનું પાત્ર, જે સાવ બિનઅસરકારક છે.
આ તો જાણે કોર્ટરૂમ ડ્રામાની પેરોડી લાગે છે.
બિલકુલ, કાયદાના શબ્દો વપરાય છે પણ દલીલો અતાર્કિક હોય છે. પાત્રો ભેગા મળીને ટ્રેલિસને જાત જાતની શારીરિક અને માનસિક પીડા આપે છે, એને ત્રાસ આપે છે. એમનો ઈરાદો એને દોષિત ઠેરવીને ફાંસી આપવાનો છે,
જેથી તેઓ હંમેશ માટે આઝાદ થઈ જાય.
બરાબર. આ આખી ઘટના લેખકની સત્તા અને પાત્રોની સ્વતંત્રતા વચ્ચેના સંઘર્ષનું એકદમ નાટકીય રૂપક છે.
ખૂબ જ રસપ્રદ. આટલી બધી ગૂંથણી પછી આમાંથી કયા મુખ્ય વિચારો કે થીમ્સ બહાર આવે છે? પહેલું તો પહેલું કલ્પના અને વાસ્તવિકતાવાળું જ લાગે છે.
ચોક્કસ, એ તો મુખ્ય છે જ. આખી નવલકથા જ એ યાદ અપાવે છે કે આપણે જે વાંચી રહ્યા છીએ એ બનાવટ છે. ઇટ્સ અ કન્સ્ટ્રક્શન. લેખક, વાર્તા, વાચક એ બધા વચ્ચેની દિવાલ જાણે તૂટી જાય છે. કઈ વાર્તા કોની અંદર છે, શું સાચું છે, શું ખોટું, એ બધું ધૂંધળું થઈ જાય છે. પેલો વિદ્યાર્થી કહે છે ને કે સારી નવલકથા એ સ્પષ્ટપણે બનાવટ જેવી લાગવી જોઈએ. એ જ તો મેટાફિક્શન છે.
બીજો મુદ્દો પેલો લેખકની સત્તા અને પાત્રોની આઝાદીનો. ટ્રેલિસનો અત્યાચાર અને પાત્રોનો બળવો.
હા, એ સીધો સવાલ પૂછે છે કે સર્જકનો પોતાની રચના પર કેટલો હક. શું પાત્રો માત્ર લેખકના મગજની પેદાશ છે કે પછી એમનું પોતાનું અસ્તિત્વ હોઈ શકે? ટ્રેલિસનું પાત્ર લેખકના સંપૂર્ણ નિયંત્રણની ઈચ્છા દર્શાવે છે, જ્યારે પાત્રોનો બળવો એ સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. જો કે અંતમાં એ સવાલ પણ રહે છે કે શું પાત્રો ખરેખર ક્યારે લેખકથી મુક્ત થઈ શકે?
અને આયરિશ ઓળખ અને પૌરાણિક કથાઓનો જે રીતે ઉપયોગ થયો છે એના વિશે શું કહી શકાય? ઓ બ્રાયન અહીં બહુ જ ચતુરાઈથી કામ લે છે. એ સમયે આયર્લેન્ડમાં આયરિશ લિટરરી રિવાઇવલ ચાલી રહ્યો હતો. પોતાના ભવ્ય ભૂતકાળ અને પૌરાણિક કથાઓને ફરી જીવંત કરવાનો પ્રયાસ. ઓ બ્રાયન એની હળવી મજાક ઉડાવે છે.
મજાક ઉડાવે છે કેવી રીતે?
એ ફિન મેકકુલ અને સ્વીની જેવા મહાન પાત્રો લે છે, પણ એમને આધુનિક, સામાન્ય કહી શકાય એવી પરિસ્થિતિઓમાં મૂકી દે છે. એમની ભવ્યતાને ઉતારી પાડે છે, એમની પેરોડી કરે છે. આના દ્વારા એ ભૂતકાળના ગૌરવ અને વર્તમાનની વાસ્તવિકતા વચ્ચેનો જે તણાવ છે એને ઉજાગર કરે છે. જાણે પૂછતા હોય કે આપણે આ વારસા સાથે ખરેખર શું કરવું.
એટલે પરંપરા અને આધુનિકતાનો ટકરાવ પણ બતાવે છે.
હા, જ્યારે પૌરાણિક પાત્રો આજની દુનિયામાં આવે છે ત્યારે કેવા હાસ્યાસ્પદ અને ક્યારેક કરુણ લાગે છે. ફિનનું પેલું પગાર માટે રડવું એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને વ્યંગ તો આખી નવલકથામાં પથરાયેલો છે.
ઓહો, વ્યંગ તો ડગલે ને પગલે. પેલા વિદ્યાર્થીનો બૌદ્ધિક દેખાડો, એના કાકાના મધ્યમ વર્ગીય પોકળ મૂલ્યો, સાહિત્ય જગતનો ધંભ અને ખુદ ટ્રેલિસનો પેલો નૈતિક હોવાનો ડોળ, બધા પર ધારદાર કટાક્ષ છે. આ બધું કહેવા માટે એમણે જે શૈલી વાપરી છે એ પણ બહુ ઇનોવેટિવ છે. મેટાફિક્શન સિવાય બીજું શું ખાસ છે?
એક તો છે પેસ્ટિશ અને પેરોડી. એ અલગ અલગ શૈલીઓની નકલ કરે છે, ક્યારેક આદરથી, ક્યારેક મજાક ઉડાવવા. પૌરાણિક કથાઓની શૈલી, રિયલિસ્ટિક નવલકથાની શૈલી, કાયદાની ભાષા, પેલી સસ્તી લોકપ્રિય વાર્તાઓ પલ્પ ફિક્શન જેવી શૈલી, આ બધાનું મિશ્રણ કરીને એ રમૂજ અને બૌદ્ધિક ચમક ઊભી કરે છે.
અને રચના પણ તૂટક તૂટક છે, સળંગ નથી.
હા, એને ફ્રેગમેન્ટેશન કહેવાય. આખી નવલકથા જાણે ટુકડાઓને જોડીને બનાવી હોય એવું લાગે. વિદ્યાર્થીની ડાયરીના અંશો, એની અધૂરી હસ્તપ્રતના પાના, ફિન મેકકુલના લાંબા લાંબા મોનોલોગ, સ્વીનીની કવિતાઓ, પાત્રોની બાયોગ્રાફિકલ નોંધ, આ બધું મળીને એક કોલાજ જેવું બનાવે છે, જે કદાચ સર્જનની અસ્તવ્યસ્ત પ્રક્રિયાનું જ પ્રતિબિંબ છે.
ખરેખર આ બધું સાંભળીને જ લાગે છે કે કેટલું જટિલ અને રસપ્રદ હશે આ પુસ્તક. પણ હવે પાછા વાર્તા પર આવીએ. ટ્રેલિસનો મુકદ્દમો ચાલી રહ્યો છે, પાત્રો એને સજા આપવાની તૈયારીમાં છે. ત્યાં શું થાય છે અંત કેવો આવે છે?
અંત તો આખી વાર્તાનો સૌથી મોટો અને કદાચ સૌથી ફની મેટાફિક્શનલ ટ્વિસ્ટ છે.
શું થાય છે?
પેલો જે વિદ્યાર્થી છે ને, જે આખી ટ્રેલિઝવાળી વાર્તા લખી રહ્યો છે, એના કાકાના ઘરની નોકરાણી હોય છે ટેરેસા. એ ઘરકામ કરતા કરતા ભૂલથી વિદ્યાર્થીની હસ્તપ્રતના એ પાણા સળગાવી દે છે જેમાં ટ્રેલિસનો મુકદમો અને એની સજાનું વર્ણન હતું.
અરે, એટલે જે કાગળ પર ટ્રેલિસ બંધાયેલો હતો એ જ બળી ગયા?
બરાબર. એટલે ટ્રેલિસ અચાનક સાવ અતાર્કિક રીતે મુક્ત થઈ જાય છે. એનું અસ્તિત્વ જે લખાણ પર ટકેલું હતું એ લખાણ જ ગયું. પાત્રોનો બળવો એક આકસ્મિક ઘટનાથી નિષ્ફળ જાય છે. બધા પાત્રો વિખેરાઈ જાય છે.
જાણે લેખકે, એટલે કે વિદ્યાર્થીએ, પોતે જ દખલ કરી દીધી અજાણતા.
હા, અથવા એમ કહો કે વાસ્તવિક દુનિયાની એક સામાન્ય ઘટનાએ કાલ્પનિક દુનિયાનો આખો ખેલ બગાડી નાખ્યો.
અને પેલા વિદ્યાર્થીનું શું થાય છે છેવટે?
એ પણ એટલું જ અણધાર્યું. એને ખુદને નવાઈ લાગે છે, પણ એ યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરી લે છે અને એને નોકરી પણ મળી જાય છે. જાણે એનો સાહિત્યનો બળવો પૂરો થયો અને એ વ્યવહારુ જીવનમાં ગોઠવાઈ ગયો. એના પ્રયોગનો અંત આવી ગયો.
એટલે અંત પણ જાણી જોઈને અસ્પષ્ટ અને થોડો મનસ્વી રાખ્યો છે.
હા, જે ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે કે સાહિત્ય અને જીવન બંનેમાં તર્ક કરતા અકસ્માત અને ચાન્સનો ભાગ મોટો હોય છે. કશું નક્કી નથી હોતું.
આ પુસ્તક વાંચવાનો અનુભવ કેવો રહે? શરૂઆતમાં થોડી મૂંઝવણ થાય, પણ પછી?
શરૂઆતમાં ચોક્કસ માથું ભમી જાય એવું લાગે, આટલા બધા લેયર્સ, પાત્રો, શૈલીઓ. પણ એકવાર તમે એના પ્રવાહમાં આવો, પછી ઓબ્રાયનની બુદ્ધિ, એમની રમૂજ, એમની ભાષાની રમત, એ બધું માણવા મળે. એ પડકારજનક છે, પણ બદલામાં બહુ મોટો આનંદ આપે છે.
અને એમાં માત્ર બૌદ્ધિક કસરત નથી, ભાવનાત્મક ઊંડાણ પણ છે, ખરું ને?
ચોક્કસ. એક બાજુ આ બધી રમતો અને વ્યંગ ચાલે, તો બીજી બાજુ ફિન મેકુલના એક પાત્રીય સંવાદોમાં ભૂતકાળ માટેનો એક ઊંડો વિષાદ, નોસ્ટાલ્જિયા દેખાય છે. અને રાજા સ્વિનીની કવિતાઓ, એ તો ખરેખર હૃદયસ્પર્શી છે, ખૂબ કરુણ અને સુંદર. આ વિરોધાભાસી ભાવનું મિશ્રણ જ એને ખાસ બનાવે છે.
તો છેલ્લે, આ નવલકથા આપણને શું શીખવી જાય છે? એની કાયમી અસર શું છે?
મને લાગે છે કે એ સૌથી પહેલા તો નવલકથા શું હોઈ શકે એની આપણી સમજને વિસ્તારે છે. એ આપણને વાર્તા કહેવાની પ્રક્રિયા વિશે, એની પાછળ શું ચાલે છે એના વિશે વિચારતા કરી દે છે.
કે વાર્તાનો ખરો માલિક કોણ? લેખક, પાત્રો કે કંઈક બીજું જ?
બરાબર. અને એ કલ્પનાની શક્તિ, એની અનંત શક્યતાઓ, એની અરાજકતા અને એના આનંદની ઉજવણી કરે છે.
નિશંકાપણે એટ સીમ ટુ બર્ડ્સ એ સાહિત્યમાં પ્રયોગશીલતાનું એક સીમાચિહ્ન છે. એણે પછીના ઘણા લેખકો, ખાસ કરીને પોસ્ટ મોડર્ન લેખકોને પ્રભાવિત કર્યા.
અને એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સર્જન કેવી રીતે થાય છે, આપણે આપણા સાંસ્કૃતિક વારસા સાથે કેવી રીતે જોડાઈએ છીએ, વાર્તા કહેવાના સ્વરૂપો કેવી રીતે બદલાય છે, આ બધા પ્રશ્નો એ ઉઠાવે છે જે આજે પણ મહત્વના છે.
ખરેખર આ કૃતિ યાદ અપાવે છે કે સાહિત્ય માત્ર લેખકના મનની ઉપજ નથી, પણ એમાં પાત્રો, પરંપરા, ભાષા અને હા, અકસ્માતોનો પણ ફાળો હોય છે. એક જીવંત, જટિલ પ્રક્રિયા છે.
ખૂબ સાચી વાત. એક અનોખો અને હંમેશા વિચારતા કરી દે એવો અનુભવ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.